देव्या कुक्षिरत्नम् शब्दजेतरवात्मजम् राजचंद्रमहं वंदे तत्वलोचनदायकं प्रभु तत्वलोचनदायकं। श्रीमद् राजचंद्र वचनामृत। आंख 287 भवानिया आसवद एकम रविवार 1947। पूर्वापर अविरुद्ध एवं जे भगवत संबंधी ज्ञान ते प्रगट करवा ज्यां सुधी तेनी इच्छा नथी त्यां सुधी वधारे प्रसंग कोई थी पाड़वामा नथी आवतो ते जाणो छो। अभिन्न एवं हरिपद ज्यां सुधी अमे अमारामा नहीं मानीए त्यां सुधी प्रगट मार्ग कहीशू नहीं। तमे पण जेवो अमने जाने छे ते सिवाय अधिक ने नाम ठाम गाम थी अमने जणावशो नहीं। एक थी अनंत छे, अनंत छे ते एक छे। पूज्य सौभाग भाई साथे पत्र व्यवहार चाली रह्यो छे अने आ एक एवो कार्ड छे कि जेमां श्रीमद् राजचंद्रजी ने परमार्थ मौन नामनो एक कर्म एमना कहेवा प्रमाणे उदयमां छे। એટલે ધર્મ સંબંધી પણ કંઈ પ્રગટમાં આવવા માટેની ઈચ્છા નથી, પરમાર્થ સંબંધી પણ કોઈની સાથે વિશેષ વાતચીત કરવાની પણ કોઈ ઈચ્છા નથી। અને એક પ્રકારની નિશ્ચિત મનની અંદર જે વ્યવહાર પ્રપંચ ઉદયમાં આવ્યો છે તે અંગેની એક ખેદ વર્તે છે અને એને કારણે જ્યાં સુધી આ અંતરાય દૂર ન થાય ત્યાં સુધી માર્ગને પણ પ્રગટ કહેવાની કોઈ ઈચ્છા નથી। આ પત્રમાં કહે છે પૂર્વાપર અવિરુદ્ધ એવું જે ભગવત સંબંધી જ્ઞાન તે પ્રગટ કરવા જ્યાં સુધી તેની ઈચ્છા નથી ત્યાં સુધી વધારે પ્રસંગ કોઈથી પાડવામાં નથી આવતો તે જાણો છો। પૂર્વાપર અવિરુદ્ધ એવું જે ભગવત સંબંધી જ્ઞાન આત્મા, ભગવત એ આત્મા છે, એ આત્મા સંબંધી જ્ઞાન આત્મજ્ઞાન એની કેટલી હદ સુધીની પૂર્ણતા છે પૂર્વાપર અવિરુદ્ધ છે ગમે ત્યારે પણ કહેવામાં આવે તો પણ એમાં કોઈ પણ પ્રકારનો દોષ વિરોધ ઉત્પન્ન નહીં થાય। કારણ કે જ્યારે વસ્તુગતે વસ્તુ પ્રકાશે, જેમ આનંદગંજી મહારાજ કહે છે કે વસ્તુનું સ્વરૂપ જેવું છે એવું જેણે જાણ્યું છે અનુભવ્યું છે અને એવું જ વસ્તુ સ્વરૂપ જે પ્રકાશે છે એની વાતમાં પછી કોઈ વિરોધ આવવાની કોઈ સંભાવના રહેતી નથી। વાતમાં કહેવામાં વિરોધ પૂર્વાપર ક્યારે આવે? જ્યારે કહેવામાં આવતી વસ્તુનો આધાર કલ્પના હોય, અભિપ્રાય હોય, માન્યતા હોય, મતિ કલ્પના હોય, જલ્પના હોય, કોઈનો વિશેષ કોઈના ઉપર આધારિત અવલંબિત અભિપ્રાય હોય, હું એક શાસ્ત્રને માનતો હોઉં, કોઈ બીજા શાસ્ત્રને માનતા હોય અને એ શબ્દ ઉપર આધારિત મારી વાત હોય તો શક્ય છે કે વાત કહેવાની અંદર પૂર્વાપર વિરોધ ઉત્પન્ન થાય। એક નહીંથી વાત કહેવાતી હોય તો પણ વિરોધ ઉત્પન્ન થાય, કેમ કે બીજા નહીંથી વાત વિરોધમાં પડે પણ વસ્તુનું સ્વરૂપ વિરોધાભાસ નથી। આવા અનેક પ્રકારની સ્થિતિ છે કે જેમાં ભગવત સંબંધી જ્ઞાનમાં પણ વિરોધ હોવાની સંભાવના છે। અહીંયા પરમ કૃપાળુ દેવ કહે છે પૂર્વાપર અવિરુદ્ધ એવું જે ભગવત સંબંધી જ્ઞાન તે પ્રગટ કરવા જ્યાં સુધી તેની ઈચ્છા નથી ત્યાં સુધી વધારે પ્રસંગ કોઈથી પાડવામાં નથી આવતો તે જાણો છો. સ્વયં પોતાને જે ભગવત સંબંધી જ્ઞાન છે તે જ્ઞાન કેવું છે? અનુભૂતિ ઉપર આધારિત છે. આત્મા જ્ઞાન પ્રામ્યો છે તે નિશંક છે. ગ્રંથિ ભેદ થયો છે તે ત્રણેય કાળમાં સત્ય છે અને આ વાત સર્વજ્ઞાનીઓએ સ્વીકારી છે. જ્યારે આવું શંકાતીત જ્ઞાન ક્યારે થાય? જ્યારે જ્ઞાન શબ્દાતીત બને ત્યારે. જ્યાં સુધી જ્ઞાનનો આધાર શબ્દ છે ત્યાં સુધી એ જ્ઞાન શંકાતીત બની ન શકે. શંકાતીત, સંદેહાતીત, શબ્દાતીત જ્ઞાન જ્યારે અનુભવયુક્ત બને ત્યારે જ એ બની શકે. અજ્ઞાનની બહુ મોટી સ્વરૂપની વસ્તુની સ્થિતિ બહુ સમજવા જેવી જ્ઞાનીઓએ અનેક જગ્યાએ કહી છે, પણ ક્યાંક નિર્દેશ કર્યો છે, ક્યાંક સંકેત આપ્યા છે, ક્યાંક સૂક્ષ્મતાથી કહ્યું છે, અને જગતના જીવો જાડી બુદ્ધિથી વિચારવાને ટેવાયેલા છે અને સમજવાને પણ ટેવાયેલા છે. જાડી બુદ્ધિનું સમજાય, બહુ ઝીણી વાત કરો તો કે આપણે એવું કંઈ આપણું આ કામ નહીં. માણસની મોટામાં મોટી મુશ્કેલી એ છે કે એને સંગનીપણું પ્રાપ્ત થયું છે. આ 84 લાખ જીવાયોનીની અંદર સંગનીપણું એક જ અવતારમાં મળે. પંચેન્દ્રિય સંગનીપણું 6 પર્યાપ્તિ યુક્ત કે જેમાં પૂર્ણ સદવિવેકની જાગૃતિની સંભાવના છે. એ સ્થિતિની અંદર હવે આ જીવનો પ્રમાદ કેવો છે જુઓ. સંગનીપણું પ્રાપ્ત થયું છે ત્યારે એને બૌદ્ધિક પ્રમાદ ઉત્પન્ન થાય છે. બૌદ્ધિક પ્રમાદનું સ્વરૂપ એ વિચારવાની આળસ કરે છે, એ સમજની કળાકૂટમાંથી નવરો થઈ જવા માંગે છે. પકડાય છે વાતને? એ પરિણામની જવાબદારી લેવા તૈયાર થતો નથી. એને વિચારવું નથી, આ કે છે, વાત પૂરી થઈ ગઈ, આ ચોપડી વાંચે, વાત પૂરી થઈ ગઈ, ફલાણા
તથા
કળાકૂટમાં પણ પડવું નથી. કે સમજણથી પોતાની અનાદિ કાળથી ચાલી આવેલી ગેરસમજણ દૂર થાય, વાસ્તવિક પોતાના પરિભ્રમણનું કારણ સ્વરૂપનું સમજણનો અભાવ. જે સ્વરૂપ સમજાવિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવન. અનંત દુઃખની પ્રાપ્તિનું કારણ જો કંઈ પણ હોય તો સ્વરૂપની સમજણનો અભાવ છે. અને સદગુરુનું જો કોઈ મહાત્મ્ય હોય તો આ સ્વરૂપ જેણે સમજાવ્યું છે તે. હવે સદગુરુ સ્વરૂપ સમજાવે અને આ જીવ સમજે નહીં, તમે કયો છો સાચું માની લો, ખ્યાલ આવે છે? સદગુરુ ખોટા નથી, સદગુરુની સમજ ખોટી નથી. આ જીવને સમજવા માટેનો પુરુષાર્થ કરવો નથી, બૌદ્ધિક પ્રમાદ છે ત્યાં. વસ્તુને સમજવા પ્રયત્ન કરીએ. સદગુરુ સમજાવે છે, એને સમજાવ્યું, પણ તું સમજ, તું સમજ તો એ સમજાવ્યું એનું કામ નું ને. તું હું ના સમજું તો એને સમજાવ્યું ગમે એટલું. હું કોક માનત સાંભળું, તમારી વાત સાચી તો એની વાત સાચી છે, એમાં કોઈ શંકા નથી, 100 ટકા 101 ટકા. પણ તારી સમજણ નથી, એ વાત 101 ટકા ખોટી છે. એ પણ એટલું જ સાચું છે કે તારી સમજ પણ ખોટી જ છે, કેમ કે તે સમજવાની આળસ કરી છે. તું સમજવાની કળાકૂટમાંથી નીકળી જાય છે. કારણ શું છે કે જો જીવને વિચારવાની જવાબદારી લઈએ તો એની અંદર ઉત્તરદાયિત્વ ભેગું આવે છે. હું વાતને સમજું છું ત્યારે મારી જવાબદારી છે, સમજણ પ્રમાણે આચાર કરવાને. હું જે સમજું છું તે જ પ્રકારે વર્તન કરવાની જવાબદારી કોની? પોતાની છે. જીવ જવાબદારીમાંથી નવરો થઈ જવા માંગે છે, એને જવાબદારી લેવાની એની કોઈ માનસિકતા નથી. અને માનસિકતાના અભાવની અંદર એ સમજણને ટાળવા પ્રયત્ન કરે છે. જ્ઞાની પુરુષ કહે છે કે આવું જ્ઞાન એ અવિરોધ જ્ઞાન તો ત્યારે જ, પૂર્વાપર અવિરોધ જ્ઞાન તો ત્યારે જ થાય કે જે જ્ઞાન સમજણના રૂપની અંદર પરિવર્તિત થયું છે. 12 ભાવનામાં એક ભાવના કીધી છે બોધિ દુર્લભ. મનુષ્યત્વ પ્રાપ્ત થાય, સત્સંગની પ્રાપ્તિ થાય, શ્રવણ માટે સદગુરુનો યોગ થાય તો પણ સમ્યક દર્શન ન થાય. બોધિ દુર્લભ. સમ્યક દર્શન થાય તો એ ત્રણેય સમ્યક દર્શન જ્ઞાન અને એની પરિણતરૂપ સમ્યક ચારિત્ર થાય, પણ એને એ પરિણતિની જવાબદારી લેવી નથી. તો ક્યારેક જીવને ધર્મ પણ પ્રાપ્ત થાય છે. ધર્મ દુર્લભમાં કહ્યું છે કે ધર્મનું શ્રવણ, ધર્માત્માનો યોગ અને ધર્મ સંભળાવે એવા અવસર, એવા પ્રસંગ પ્રાપ્ત થાય. તો કે ધર્મ દુર્લભ ભાવનાની અંદર જ્ઞાની પુરુષ કહે છે કે કદાચ ધર્મ પણ પ્રાપ્ત થાય પણ આને બોધિ ન થાય. પૂર્વાપર અવિરુદ્ધ તત્વ જીવનમાં જ્યારે આ નિસંદેહ રૂપની અંદર આવે છે ત્યારે આત્માની અનુભૂતિ થાય છે. આને આત્મજ્ઞાન કહેવાય છે. જૈન દર્શનમાં આત્મજ્ઞાન એ શબ્દનો વિષય નથી, ભાષાનો વિષય નથી. પરમ કૃપાળુ દેવે જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભવ્યો સાંભળો, એમાં કહ્યું કે કવિની ચાતુરી નથી, આ કોઈ ભાષા નથી. આ જ્ઞાન છે એ જ્ઞાની માકડો. જ્યારે જ્ઞાન થાય છે ત્યારે જ્ઞાની જ્ઞાનરૂપ થાય છે, અને જ્ઞાનરૂપ થાય છે ત્યારે પછી એ અનુભૂતિનો વિષય હોવાને કારણે એની વાતમાં ક્યારેય વિસંગતિ, વિરોધાભાસ આવી શકતો નથી. પૂર્વાપર અવિરુદ્ધ એવું જે ભગવત સંબંધી જ્ઞાન તે પ્રગટ કરવા માટે તેની ઈચ્છા નથી, ત્યાં સુધી કોઈથી વધારે પ્રસંગ પાડવામાં નથી આવતો, તે તમે જાણો છો. આવું સામર્થ્ય જેના જીવનમાં પ્રગટ થયું છે, પૂર્વાપર અવિરુદ્ધ એવું ભગવત સંબંધી જ્ઞાન એ પ્રગટ કરવા અંગેનું સામર્થ્ય છે, પણ કે છે જ્યાં સુધી તેની ઈચ્છા નથી, જ્ઞાનને પ્રગટ કરવા માટે આ નિયતિ, ડેસ્ટિની, હરિ જે છે, કૃપાળુદેવ હરિ શબ્દ બહુ વાપરે છે. હરિ એટલે આ પ્રકારનું યોગ બળ, યોગ સંયોગ, એ જ્યાં સુધી નથી, એની ઈચ્છા નથી, ત્યાં સુધી અમારે વધારે પ્રસંગ કોઈથી પાડવામાં આવતો નથી. ત્યાં સુધી તે જ્ઞાન સંબંધી વાર્તાલાપ કરવાનો, તે જ્ઞાન સંબંધી વિચાર વિનિમય કરવાનો, તે જ્ઞાન સંબંધી પત્રવ્યવહાર કરવાનો અમે કોઈથી પ્રસંગ પાડવામાં આવતો નથી. અમે એનાથી દૂર રહીએ છીએ, અમે એ પ્રસંગને ટાળીએ છીએ. કારણ કે જ્યાં સુધી એ વાત ઉદયમાં નથી આવતી ત્યાં સુધી ઉદીર્ણા કરવાની ઈચ્છા નથી. તે જાણો છો. સૌભાગભાઈને કહે છે તમને ખ્યાલ છે. આ શિષ્યની અને ગુરુના સંબંધ વચ્ચેની આ એક મહત્વની લક્ષ્મણ રેખા બહુ સમજવા જેવી છે, બહુ સમજવા જેવી. શિષ્ય જાણે કે જ્યાં સુધી એ વાત એમના સ્વાભાવિકપણે ઉદયમાં નહીં આવે ત્યાં સુધી વાત કહેવામાં આવશે નહીં, અને કહેવાની અપેક્ષા રાખનાર શિષ્ય એના ગુરુની અવસ્થાને જાણતો નથી. ઘણીવાર આપણા શિષ્યત્વમાં આ ઘણી ખામી હોય છે. આપણે તો એમ જ સમજીએ છીએ કે ગુરુ એટલે ટેપ રેકોર્ડર, આપણે કહીએ એટલે બોલવાનું શરૂ કરે, શું ધર્મ સંભળાવવો છે ને એને, આપણે કહીએ એટલે બોલવાનું એને, અને જ્યાં કહીએ બોલવાનું ગમે તેવા પ્રસંગ, યોગ્ય હોય, અયોગ્ય હોય, ઉચિત હોય, અનુચિત હોય, ધર્મસભા હોય, અધર્મસભા હોય, આપણી ઈચ્છા શું? ફલાણા ભાઈ તમે કંઈક કયો બે શબ્દ, શેના માટે કયો? લૌકિક, એને લૌકિક અલૌકિક પારલૌકિક કોઈ વિવેક હોતો નથી. પરંતુ કૃપાળુદેવે આ વાતનો એક નિર્દેશ બહુ સરસ રીતે ઉપદેશ છાયાની અંદર કહ્યું છે, એક પ્રસંગની અંદર કહ્યું કે તમે આ ભાઈને આજે અહીંયા લઈ આવ્યા છો? તો કે હા. એમ કહીને લઈ આવ્યા છો ને કે હાલ મારા સદગુરુ આવ્યા છે, બહુ સરસ વ્યાખ્યાન આપે છે, બહુ સરસ સાંભળવા મળશે. તો કે હા. આમ કહીને ક્યારે કોઈ દિવસ કોઈને અહીંયા લાવશો નહીં. શું કામ? અમે જે કંઈ કહીએ છીએ એ તો ભાવધારા ઉદયમાં આવે તો કહીશું, નહીં આવે તો નહીં કહીએ. કાર્યક્રમ છે માટે બોલવાનું છે એવું નહીં. અને ત્યારે સદગુરુનું લક્ષણ આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ. આ ઉદય પ્રયોગ બહુ વિચાર કરવો પડે. સદગુરુના પાંચે પાંચ લક્ષણ ઉપર વારંવાર ચિંતવન કરવું પડે. વિચરે ઉદય પ્રયોગ. તમે બધા આવ્યા હશો તો અમે ન બોલીએ એવું પણ બનશે. અને પછી તમે એમ કહો કે ઓલાને મોટે ઉપાડે હું અહીંયા આગ્રહ કરીને લાવ્યો હતો, મારો વેવાય એવો હતો, હાલ તું આજે અને અહીંયા તો કંઈ આજ મજા ન આવી. કોઈ દિવસ કોઈને લાવવાની જ્ઞાનીની પાસે, જો આપણે જ્ઞાનીને ઓળખતા હોય તો. ઉદય પ્રયોગ સમજાતો નથી. કૃપાળુદેવે તો નિર્દેશ ઘણી જગ્યાએ આપ્યા છે. ઉદીરણા પણ કરી શકીએ તેવી સ્થિતિ નથી કહ્યું છે, અમે કરવા માગતા પણ નથી. પત્રો અધૂરા રહી જાય, જવાબો લખાય નહીં, અરે પ્રશ્નો વંચાય નહીં, પ્રશ્નો ન વંચાય, કોઈથી પ્રસંગ પાડવાની ઈચ્છા ન થાય. આ ઉદય પ્રયોગ સદગુરુ એની આ જે અવસ્થા છે, આ જ્ઞાન પ્રાપ્તિયુક્ત જે વ્યક્તિ છે એમની જે અમુક ઉચ્ચ પ્રકારની જ્યારે અદ્ભુત અવસ્થા છે, આ સદગુરુની અવસ્થા છે. આ પ્લાનિંગ છે એ સદગુરુ નથી. હજી જ્યાં ઉદય પ્રયોગ છે વિચારવાનો, અધિષ્ઠાન શું છે, આધાર શું છે, તો તે કહે છે કે ત્યાં સુધી વધારે પ્રસંગ કોઈથી પાડવામાં નથી આવતો તે જાણો છો. સૌભાગભાઈને કે તમે જાણો છો, એટલે તમને કોઈ દુઃખ થવાનું કારણ રહેવું ન જોઈએ. કારણ કે લખ્યું છે આગળના પત્રમાં કે તમે અનેક પ્રશ્નો પૂછાવ્યા છે, અમે એક પ્રશ્ન સિવાય બીજાના ઉત્તર ચાહીને અમે લખ્યા નથી. કારણ કે લખી શકીએ એવી અમારી સ્થિતિ નથી. સ્થિતિ નથી એટલે જ્ઞાનનો અભાવ છે, સમજણનો અભાવ છે, હાથની શક્તિનો અભાવ છે, ભાષાનો અભાવ છે, કાગળ પેન્સિલ ઓછા છે, પેનમાં સાઈ નથી. શું છે પણ તમે ચાહીને નથી લખતા, શું કારણ છે? અત્યારે એવો ઉદય નથી. ઉપયોગને બાહ્યપણે પ્રવર્તાવી શકાતો નથી. અને તમે બધા આવ્યા છે એટલે પ્રવર્તાવવું એ અમારું મન માનતું નથી. એ પણ સંસાર છે. લાવ કોકને કંઈક કહી દઉં, મોકો આવ્યો છે તો જરા. બહુ મુશ્કેલી છે જૈન દર્શનના મર્મને પકડવું છે ને. આપણે તો બીજું શું કરી શકીએ? આ પુરુષે આવી અંતરંગ દશાના સંકેતો આપ્યા છે એટલે જ આપણને આટલી સૂક્ષ્મતા સમજાય છે. ત્યાં સુધી વધારે પ્રસંગ કોઈથી પાડવામાં નથી આવતો તે જાણો છો. અભિન્ન એવું હરિપદ જ્યાં સુધી અમે અમારામાં નહીં માનીએ ત્યાં સુધી પ્રગટ માર્ગ કહીશું નહીં. અભિન્ન એવું હરિપદ જ્યાં સુધી અમે અમારામાં નહીં માનીએ, જે હરિપદમાં અત્યારે હજી અભિન્નતા નથી, હજી કોઈ એક તત્વને, પરમ તત્વને એનાથી જુદું માને છે કે એનો સંકેત અમને થવો જોઈએ. અને પછીની વાત કહે છે, ભગવત સંબંધી જ્ઞાનમાં કહે છે કે જ્યાં સુધી તેની ઈચ્છા નથી, અને બીજી લીટીમાં કહે છે અભિન્ન એવું હરિપદ જ્યાં સુધી અમે અમારામાં નહીં માનીએ, અમને અભિન્ન એવું હરિપદ પ્રાપ્ત થાય. અભિન્ન એટલે જે શક્તિ જગતની અંદર જે પૂર્ણતા છે તે પૂર્ણ શક્તિરૂપ અમે છીએ. હવે અમે કોઈના ઉપર કે કોઈની વિકલ્પ પણ કોઈની શક્તિનો અમને હવે આવતો નથી. અભિન્ન એવું હરિપદ. આ ઉત્કૃષ્ટ અવસ્થા છે જીવની. અભિન્ન એવું હરિપદ, આ પોતાના સ્વરૂપનું જ્ઞાન, એ જે સ્વરૂપ છે જગતની અંદર, જે સત છે ને પોતે છે, એની અંદર હવે કોઈ પણ પ્રકારની ભિન્નતા રહી નથી. એક જગ્યાએ એમણે 187ના પત્રમાં કહ્યું 15 અંશે પહોંચી શકાયું છે, કંઈક 1 અંશ બાકી છે, અને અસંગતા વિના તે અંશની પ્રાપ્તિ થાય એમ નથી. સંપૂર્ણ જ્યારે બાહ્ય જગતને વિસરી જવાશે, સંપૂર્ણપણે જ્યારે આત્માની અંદર રોમે રોમની અંદર જ્યારે એકરૂપતા અનુભવાશે, તે સમયે એવી પૂર્ણ અવસ્થા આ અભિન્ન હરિપદની અવસ્થા છે. અને એવું અભિન્ન હરિપદ પ્રાપ્ત થાય પછી જ માર્ગને કેવો, એવો વિતરાગનો ધોરી માર્ગ છે. અને એ કહે છે કે કયા પ્રકારે માર્ગ કેવો તે અમે જાણીએ છીએ આગળના પત્રમાં 170 187. કોઈ પણ જગ્યાએ ક્યાંય વિસંવાદ નથી. માર્ગની પ્રરૂપણા પણ ક્યારે કરવી, કેવી રીતે કરવી તે પણ અમે જાણીએ છીએ, કેવા પ્રકારે માર્ગ કેવો તે પણ અમે જાણીએ છીએ. પણ જ્યાં સુધી તે સ્થિતિ પ્રાપ્ત ન થાય, અભિન્ન એવું હરિપદ જ્યાં સુધી અમે અમારામાં નહીં માનીએ, અમે નહીં માનીએ બીજા નહીં, બીજા નહીં અમે, બહુ મહત્વનું છે, અમે ને અમારામાં નહીં માનીએ ત્યાં સુધી પ્રગટ માર્ગ કહીશું નહીં. આવી સ્થિતિ જ્યાં સુધી અમે અધિકારી થયા વિના પણ આ વાતને કહેવા માટેની જ્ઞાની પુરુષો પણ એક અક્ષર પણ બોલતા નથી. ઉદયાધીનપણે જ વર્તે છે. જે આત્મા ઉત્ક્રાંતિના માર્ગે ચાલે છે, એ ઉત્ક્રાંતિની અંદર જ્ઞાન મેળવતો 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 પહેલાં તો સંજોગોને આધીન ચાલતો હોય છે. જ્યારે આત્મજ્ઞાનની અંદર ઉત્ક્રાંતિનો માર્ગ છે પરમાર્થનો, ત્યારે એક સ્ટેજ સુધી તો એવું જ હોય છે કે આયોજનથી, સંજોગોને આધીન, પરસ્પરના અવલંબનથી જ, એ જ રીતે. પણ એક ભૂમિકા એવી આવે છે કે છેલ્લા તબક્કામાં પહોંચે છે, અને છેલ્લા તબક્કામાં પહોંચે છે ત્યારે એ જ્ઞાનની એટલી ઉત્કૃષ્ટ અવસ્થાની અંદર એ પહોંચે છે કે જ્યારે આ બધા સંયોગોથી પર થાય, સંગથી અસંગની અંદર જ્યારે છલાંગ લગાવવાની છે, ત્યારે એ ભૂમિકાની અંદર આવેલા આત્માને ત્યારે પછી જગતના સંગ તરફ કોઈ રંગ રાગ કે રુચિ હોતી નથી. પછી એનું લક્ષ્ય હટી જાય છે. અંતર્મુખતા, આત્મરમણતા એટલે હદ સુધી વધતી જાય છે કે જેથી કરીને પરમાર્થે પણ કોઈનો સંગ હવે એમને ગમતો નથી. આ એક સ્ટેજ આવે છે. પહેલેથી જ કંઈ આ સ્ટેજ હોય એવું નથી, પણ ધીરે ધીરે આ વિકાસની ગાથા છે બધી. અને આ વિકાસની ગાથાની અંદર એવે સુધી કે અમે અભિન્ન સ્વરૂપ અમારામાં માનીએ, હવે એમાં અમે કોઈ ભિન્ન નથી, અત્યારે તો હજી અમે ભિન્ન છીએ, પણ અભિન્ન એવું હરિપદ અમારામાં અમે નહીં માનીએ ત્યાં સુધી પ્રગટ માર્ગ કહીશું નહીં. તમે પણ, અમે તો માર્ગ કોઈને કહેવાના નથી, હવે એમને સૂચના આપે છે સૌભાગભાઈને કે તમે પણ જેવો અમને જાણે છે તે સિવાય અધિકને, જે અમને જાણે છે એ જાણે છે, પણ એ સિવાય અધિકને નામ ઠામ ગામથી અમને જણાવશો. સૂચના તમને છે કારણ કે તમને અમારું ઓળખાણ પાકું છે. ક્યાં સુધીનું છે કે ત્યાં સુધી અમને, જ્યાં સુધી ભગવત સંબંધી જ્ઞાન એની ઈચ્છા નહીં હોય ત્યાં સુધી કોઈથી પ્રસંગ ન પાડવામાં આવે, એ પણ તમે જાણો છો કે કોઈથી પ્રસંગ પાડવામાં આવતો નથી, તે તમે જાણો છો. માટે તમને કહીએ છીએ, તમે જાણો છો માટે તમને કહીએ છીએ. શું કહીએ છીએ કે અમને જે જાણે છે એથી અધિકને હવે મહેરબાની કરીને કોઈ નવાને, કોઈ નવી વ્યક્તિમાં અમારું ઇન્ટ્રોડક્શન કરતા. કેવી રીતે? તો કે નામથી, ઠામથી કે ગામથી, કોઈ રીતે અમારું ઓળખાણ ક્યાંય પણ તમે કરાવશો નહીં. ક્રમ સમજાય છે? સામાન્ય ક્રમ કેવો હોય કે જરા બે લોકોને કહેજો, આવો ત્યારે ચાર લોકોને લેતા આવજો, લાભનું કારણ થશે, હવને લાભ થાય ને એમાં શું વાંધો છે, એમને પણ જરા કહેજો, ઈચ્છા હોય તો જરા બોલાવજો. સ્ટેજ એક એવી આવે છે, પ્રારંભની સ્ટેજ, આગળની સ્ટેજ, આ બધી તબક્કાઓ અધ્યાત્મ વિકાસના તબક્કાઓ છે બધા. અસંગતા તરફ જીવ જ્યારે હવે એક અંશ એમને તો પૂર્ણ કરવો છે, પંદરમાંથી કંઈ હવે પાછું નથી આવવું, કંઈ આઠમા અંશની વાત હવે નથી કરવી. જેને પંદર અંશે પહોંચાયું છે એને આઠમા અંશની વાત નથી કરવી. અધ્યાત્મમાં ગયેલો પછી લૌકિકની અંદર રસ લેવાનું શરૂ કરે એમ, અને એ રસ લેવાનું શરૂ કરે તો એની પ્રગતિના લક્ષણ છે. સાધનાની અંદર, અંતર્મુખ સાધનાની અંદર, ધ્યાન સાધનામાં લીન થયેલો વ્યક્તિ બહારના લૌકિક કામની અંદર રસ રૂચિ રાગ રંગ લેવા માંડે, આમાં આરંભ સમારંભમાં પડે, આ એની પારમાર્થિક પ્રગતિનું લક્ષણ છે. કે અત્યાર સુધી જે હતું એ ભ્રમ હતો, ખોટી માન્યતા હતી, જ્ઞાનની કોઈ અનુભૂતિ નહોતી. આત્મવંચનામાંથી જેટલું વધારે જલ્દી બહાર આવી શકાય એટલું પોતાનું અને જગતનું કલ્યાણ છે. એ કહે છે કે હવે જણાવશો નહીં કોઈને, આ ન જણાવવાનો ભાવ આ જેવો તેવો ભાવ નથી. કોઈને કહેવું કે તમે કોઈને કહેશો નહીં, આ બહુ, આપણે જ્યારે જાત ઉપર વિચાર કરીએ ત્યારે ખ્યાલ આવે કે ઊંડે ઊંડે પણ આપણને કેટલું બધું મનની અંદર ભાવ હોય છે. એક કાર્યક્રમ ભક્તિનું પદ ગોઠવાય ને તે 10 જગ્યાએ ફોન કરીને કહે છે કે આ આવજો મંદિર, હું ભક્તિ લેવાનો છું. તું ભક્તિ કરવાનો છું કે તારે બધા સંભાળવાનું છે? અને જ્યાં જવાનું એ બધી જગ્યાએ ફોન કરે, તમને ખબર છે ને હું અહીંયા આવ્યો છું. બહુ મુશ્કેલ છે, બહુ દુષ્કર છે પ્રસિદ્ધિ, પ્રચાર, પ્રકાશમાં આવવું, એને માટેના આયોજનો કરવા, એને માટે જાણે અજાણે પણ પ્રયત્નો કરવા. જાણે અજાણે કહું છું, હેતુપૂર્વક કહું છું, મનમાં આ ભાવ રહ્યા કરે છે. આ પરિણતિ છે, આ જીવનો અધ્યવસાય છે. આટલી સૂક્ષ્મતા ન પકડાય ત્યાં સુધી બંધનું શાસ્ત્ર નહીં સમજે આપણને. જ્યાં નિજ મહાત્મ્ય આવે છે ત્યાં આ જીવ કેવો ભૂલાય છે, ફૂલાય છે, હરખાય છે. નિજ મહાત્મ્ય, અને એ નિજ મહાત્મ્ય કેનું છે? એના આત્માનું મહાત્મ્ય છે ના, કર્મકૃત વ્યક્તિત્વ જે છે એનું મહાત્મ્ય છે. શુભનો ઉદય છે, નામ કર્મનો ઉદય છે, યશ કર્મનો ઉદય છે, અને એને કારણે એનું નિજ મહાત્મ્ય ક્યાંક પ્રકાશિત થાય છે. અને એ થાય છે ત્યારે એ જીવ એમાં જોડાય છે કે એનાથી અલિપ્ત રહેવા પ્રયત્ન કરે છે, જોડાય છે. જ્યારે આ એમ કહેતા નથી કે તમે સૌભાગભાઈ, હવે તમને તો ખબર છે કે અમે બધું જાણીએ છીએ, તો બધાને તમે કહી દેજો, જાણ કરજો. સૌભાગને કહે છે કોઈને જણાવશો નહીં, નામ ઠામ ગામથી અમને જણાવશો નહીં. આ એક ભૂમિકા છે, અમને જણાવશો નહીં, એ અન્યને સૂચના આપવી અને અન્યને જણાવવા માટે પોતે પ્રવૃત્ત થવું, આ બે મનોભૂમિકામાં કંઈ બદલ દેખાય છે, તફાવત લાગે છે. આ આધ્યાત્મિક વિકાસ છે, આ કંઈ કહેવાથી ના આવડે. આનું ડુપ્લિકેશન કરીએ કે આની અંદર આપણે અનુકરણ કરીએ તો ફાવીએ નહીં, હો ફાવીએ નહીં, પણ હા, આવા પુરુષના ચરિત્રો આપણને અંતર્મુખ તરફ અને આપણને અનેક દોષોથી પાછા વાળે છે. કે ભાઈ તું રહેવા દે, તું રહેવા દે. આ પરમાર્થની દિશા નથી, અસંગતાની છે, એકલતાની છે. એકાકી વિચરતો વળી સ્મશાનમાં, વળી પર્વતમાં વાઘ સિંહ સંયોગ જો, અડોલ આસનને મનમાં નહીં ક્ષોભતા, પરમ મિત્રનો જાણે પામ્યા યોગ જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. માં કૃપાળુ દેવ આ ગાથા ક્યારે મૂકે છે, કઈ અવસ્થાએ મૂકે છે, અને એ સમયે જીવનું પ્રયાણ કઈ દિશા તરફ છે? એકાકી, અસંગ, એકાકી વિચરતો વળી સ્મશાનમાં. સ્મશાન છે, પર્વતની ટોચ છે, કંદરાઓને કોતરો છે, બસ જ્ઞાનીની પ્રવૃત્તિની દિશા હવે આ છે, જ્યાં અમને કોઈ ન જાણે, જ્યાં કોઈ ન ઓળખે, જ્યાં અમારે કોઈથી લૌકિક સંબંધનો પનારો ઊભો ન થાય, એવો કોઈ પ્રસંગ ન આવે, જ્યાં દેહ અને દેહનું ઓળખાણ સમાપ્ત થઈ જાય. હું તો કેવલ આત્મા છું અને આત્મભાવે જ રહું, તો ત્યાં આત્મભાવે રહેવું હોય તો કયા મિત્રોને ગોતવા? તો કે વળી પર્વતમાં વાઘ સિંહ સંયોગજો, એને આ દેહની કોઈ ઓળખાણ, અને છતાંય પરમ મિત્ર છે, કેમ કે એને જે કંઈ આ દેહની ઓળખાણ છે એ શું છે? આ દેહ એનો ભક્ષ્ય છે, આ દેહ એનો ભક્ષ્ય છે. સગો વાલો નથી, વેવાવેલો નથી, ભાઈબંધ દોસ્તાર નથી, પણ પરમ મિત્ર છે, ભક્ષ્ય છે, હિંસક પશુ છે, ઘાતકી છે. એ જ્યારે આહાર સુધા એની જ્યારે તૃપ્ત કરવાની એને ઈચ્છા થશે અને પોતાના શિકારની શોધમાં નીકળશે, ત્યારે આ શરીર એનું ભક્ષ્ય છે, એટલે એમને સમજે કે ઓહો આ તો મળી ગયો શિકાર. અને અમારે પણ આ દેહથી કોઈ મમત રહ્યું નથી, આ દેહથી કોઈ પણ પ્રકારનો હવે મેહ રહ્યો નથી, ગયો દેહથી મેહ. અને એ સમયે આ શરીર જો કોઈ લઈ જતું હોય તો એ તો અમારો મિત્ર છે. આ સ્થિતિમાં આ અસંગતાની સ્થિતિ છે, એમાં પહોંચેલા આત્માઓ. એટલે મેં કહ્યું કે વસ્તુ સ્થિતિને સમજવી જોઈએ કે આ દશા કોઈને અમને જણાવશો નહીં, ત્યાં એ પ્રકારની અદ્ભુત વાત છે. ત્યાં ભય નથી કોઈથી, કોઈથી બીજો ક્ષોભ નથી, આવશે તો કંઈ લઈ જશે ને માગશે એવી કોઈ નથી, સંસારની કોઈ ભીતિ નહીં, લાવવાની જરૂર નથી. પણ અંતરની અંદર આ જે પોતાની સ્વરૂપ લીનતા, આત્મરમણતા, બ્રહ્મ સાથેની જે એકરૂપતા જાગી છે, એનો આ એક દશા છે. એટલે કહે છે કોઈને જણાવશો નહીં. એકથી અનંત છે, અનંત છે તે એક છે. કૃપાળો દેવ વ્યવહારિક વાત મૂકે અને એમાં એવું સૂત્ર સિદ્ધાંત મૂકે કે આપણું તો મગજ ચાલે. આવી વાત કે અમારે કોઈથી પનારો પાડવો તો નથી, તમે જાણો છો કોઈને અમારું નામઠામ જણાવતા નહીં વગેરે વગેરે, અને એ બધું સમજવા સૌભાગભાઈને એક સૂત્ર આપ્યું કે એકથી અનંત છે, અનંત છે તે એક છે. વાત સંબંધની પરિભાષા ચાલે છે. અમારે કોઈનો પનારો પાડવાનો નથી, તમારે કોઈને અમારું જણાવવાનું નથી, એટલે વાત તો સંબંધોના જગતમાંથી સંક્ષેપ થવાની વાત છે. એ સંબંધના જગતમાંથી સંક્ષેપ થવામાં સૌભાગભાઈ એને મદદરૂપ થાય એની વાતને સમજે, એટલે વ્યવહારિક સૂચના આપ્યા પછી સૈદ્ધાંતિક વાત કરે છે. કે એકથી અનંત છે, અનંત છે તે એક છે. આ કૃપાળુની આ ખૂબી છે. શ્રીમદ રાજચંદ્રજીના બોધની આ વિશેષતા છે. અને એકથી અનંત છે આ આખું જગત જે છે એ કેનાથી છે? એકથી. આ જગતની રચના ઈશ્વરે કરી કે આ આત્માએ કરી? તો આખા જગતની વાત કરવામાં આપણે તો સંબંધના જગતને જ વિચારવાનું છે, બાકીના જગત સાથે તો કંઈ આપણે લેવા દેવા નથી. તો જેને જેટલો પોતાના કર્મના બંધથી પર સાથેનો જેટલો પનારો પાડ્યો છે તેટલા રૂપમાં તેને જગત મળે છે, અથવા તેનું જગત તે પ્રમાણમાં મર્યાદિત હોય છે. આદિવાસીનું જગત કેટલું, વનવાસીનું જગત કેટલું, અને અમેરિકાના રાષ્ટ્રપતિનું જગત કેવડું? એક વૈજ્ઞાનિકનું, અંતરિક્ષનો વૈજ્ઞાનિકનું જગત કેટલું? એ જ્યારે જગતની બાબતમાં વિચાર કરતો હશે ત્યાં સુધી જેટલો જ્ઞાત છે અંતરિક્ષનો ભાગ, આ ચંદ્ર, આ મંગળ, આ ગ્રહ ગુરુ, આ ફલાણો, આ નોન, આ અનનોન, આ બધું એનું જગત, અને એક ઝૂંપડીમાં નેરારો એનું જગત કેટલું? સંબંધોની દુનિયા અને આવા અનંત જીવોના કારણે બનેલું જગત એટલે આપણને અતિવ્યાપ્ત, અતિ વિસ્તૃત, અનંત ભાષે છે. પણ એ અનંત અનંતની અપેક્ષાએ છે. એક સ્વ આત્મની અપેક્ષાએ જગત કેટલું? મર્યાદિત. આખી દુનિયાનું આપણે શું કામ છે? આખી દુનિયાનો આપણી સાથેનો શું સંબંધ છે? તો ત્યાં વાત મૂકી છે કે એકથી અનંત છે. આ અનંત પદાર્થો સાથે આપણી જે વળગણા છે, આપણા સંબંધ છે, આપણા સંયોગો છે, એ બધાય છે. એ જે દેખાય છે જગત મને, જેટલું વિસ્તૃત હું માનું એટલું વિસ્તૃત, પણ આધાર શું એનો? પોતે. મારું ભાવ જગતને હું સંકીર્ણ કરું તો મારું દ્રવ્ય જગત સંકીર્ણ થાય? અને મારા ભાવ જગતને વિસ્તારું તો વિસ્તરતું જાય. આત્મસિદ્ધિની અંદર, સંકેત રૂપની અંદર પ્રભુએ બહુ સરસ વાત કરી કે તે ભોગ્ય વિશેષના સ્થાનક દ્રવ્ય સ્વભાવ ગહન વાત છે શિષ્ય આ કહી સંક્ષેપે સાથ. પ્રભુ હું એવા તીવ્ર માઠા પરિણામ કરું મારા ભાવથી, અને તમે કહો છો જગતમાં ઈશ્વર તો છે નહીં, તો મારા આવા નિકૃષ્ટ જઘન્ય નીચ કૃત્ય કર્મો એનું ફળ ભોગવવા આ નરકની રચના કરશે કોણ? કે આવી અગ્નિ, આવી નદીઓ, આવા સાલવલી વૃક્ષ, આ બધું કોણ વાવશે? કોક વાવવા જશે તો મને મળશે? હુ વિલ ડુ ઇટ? અથવા તો હું એવી શુભ આરાધના કરીશ કે મને આ દેવલોકના સુખ પ્રાપ્ત થાય, વિમાન હોય, અને આવી અઢળક ઐશ્વર્યની અંદર મારું નિવાસસ્થાન થાય, તો પ્રભુ આની રચના કોણ કરશે? દેવગતિની રચના મારે માટે, મારું દેવ વિમાન, અરે મારું ઘરે મારા વિના કોઈ કરી ન શકતું. અહીંયા આપણે પોતાને ભાડે રહેતો હોય અને પછી ઘરનું આયોજન કરવું હોય તો શું કરવું પડે? તો વ્યવહારિક રીતે વિચારે કે ભાઈ એ તો મેં આ બાંધ્યું, ઉપચારથી તે ઘર નગર આદિનો કરતા છે. જ્ઞાની કહે છે કે તું તારા ઘરનો જેમ કરતા છો, નગરનો જેમ કરતા છો, એમ તારા નરકનો કરતા પણ તું જ છો, અને તારા દેવ વિમાનનો કરતા પણ તું જ છો. કોઈ બીજું તત્વ તારા માટે દેવ વિમાન બાંધવા આવતું
ઉપચારથી કર્તૃત્વ આ જીવનું જ છે. કર્તૃત્વ સ્વભાવથી, કર્તૃત્વ અનૌપચારિકપણાથી અને કર્તૃત્વ ઉપચારિકપણાથી, આ ત્રિવિધ પ્રકારે જીને જે કર્તાપણું કહ્યું છે છ પદના પત્રની અંદર, ખૂબ પૃથક્કરણપૂર્વક સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. જો ઉપચારથી ઘર નગર આદિનો કરતા હું છું તો એ પણ મારું આ જન્મ પછીના જન્મનું ઘર છે, એનો કરતા કોણ? ભાઈ, દ્રવ્યનો સ્વભાવ એવો છે, દ્રવ્યનો સ્વભાવ એવો છે કે જગતની અંદરના અનંત દ્રવ્યો આ જીવાત્માના ભાવનો, વિભાવ ભાવનો નિમિત્ત પામીને તદરૂપે પરિણમે છે અને રચના થઈ જાય છે, અને કાળ તેમાં મદદ કરે છે. બાકીના બધા દ્રવ્યો તેમાં સહાયરૂપ થાય છે. ગતિવાળા ગતિનું કામ કરે, સ્થિતિવાળા સ્થિતિનું કરે, આકાશવાળા એને જગ્યા આપે કે ના ભાઈ, હવે આમને દેવ વિમાનમાં રાખવાની એકે જગ્યા નથી, અથડાઈ પડશે ક્યાંક, માટે આ ભાઈને હમણાં સ્વર્ગમાં મોકલતા નહીં, એનું વિમાન ઉડી શકે એવી જગ્યા નથી. તો કે આકાશ કહે છે ચિંતા કરો માં, આવવા દો. આકાશ એને આ પ્રકારનું સ્થાન આપે છે. કાળ કહે છે કે એને જેટલો સમય હશે એટલો સમય હું રહેવા દઈશ. એનું દેવ વિમાન તમે ગમે તે દ્રવ્યનું બનાવશો, ગમે તે પદાર્થનું બનાવજો, ગમે તે પ્રોસેસથી બનાવજો, જે કંઈ બનાવવું એ બનાવજો, પણ જે દી એનો સંબંધ છૂટી જશે તે દિવસે એ વસ્તુ હશે નહીં. ફરીથી બધા પરમાણુઓ પોતપોતાની ગતિમાં ચાલ્યા જશે, પોતપોતાના પરિણામમાં ચાલ્યા જશે. કાંકરી ખરેને એવું મકાન બનાવ્યું હશે, પણ બેવકૂફ તું જઈશ પછી આ મકાનનું નામ નિશાન જોવા નહીં મળે. પતી ગયું જડ પૂદગલ પરમાણુ સાથેનો તારો, વિભાવ ભાવના નિમિત્તે થયેલો રૂડાનો બંધ પૂર્ણ થતાં આ શરીરનું બંધારણનો પરમાણુ પણ અહીંયા ટકી રહેતો નથી, અને જે તું મકાનમાં રહે છે કે જે જગતમાં રહે છે એ જગત પણ ત્યાં અહીંયા રહેતું નથી, અદૃશ્ય થાય છે. રોજ અનંતુ જગત નષ્ટ થાય છે અને રોજ અનંતુ જગત નિર્માણ થાય. પ્રવાહથી જગત અનાદિ અનંત છે, પણ એક જીવની અપેક્ષાએ જગત સાદી અને શાંત છે, એકથી અનંત છે. આ મારો અનંત સંસાર પ્રભુ સેના આધારે છે? મારા અનંત જન્મ મરણ સેના આધારે છે? મારું અનંતનું પરિભ્રમણ એનો આધાર શું? કોઈ અન્ય કે એક? એક, એકથી જ. આ એક જો વિરામ પામે તો તે આત્માની અપેક્ષાએ આખું અનંત શાંત થઈ જાય. એકથી અનંત છે, અને અનંત છે તે એક છે. કેટલી દ્રષ્ટિ કરાવે છે! અનંત છે તે એક છે. આ જે કાંઈ અનંત છે, જેની સાથે હું જોડાયેલો છું, મારા મમત્વના બંધનો જેની સાથે જોડાયેલા છે, મોહબુદ્ધિને આસક્તિ જોડાયેલા છે, એ બધા મારા જ પોતાના કરેલા શુભાશુભ ભાવોનું પરિણામ છે. આ હું છું, આ બીજો નથી, આ મને ત્રાસ આપનાર કોઈ અન્ય નથી, એ રૂપમાં પણ હું જ છું, અને મને આનંદ કરાવે છે એ રૂપમાં પણ હું જ છું, મને પ્રતિકૂળતા આપે છે એ રૂપમાં પણ હું છું, અને મને અનુકૂળ થઈ રહ્યું છે એ રૂપમાં પણ હું છું, મારી પ્રસન્નતાના કારણોમાં પણ હું જ છું, અને મારા ખેદ અને ખિન્નતાના કારણોમાં પણ હું જ છું, મારા સંયોગના કારણોમાં હું છું, મારા વિયોગના પરિબળોમાં પણ. અનંત છે, આહા, મને કોઈક સુખ આપે છે, કોઈક દુઃખ આપે છે, કોઈ હર્ષ આપે છે, કોઈ શોક આપે છે, કોઈ ખેદ આપે છે, કોઈ ખિન્નતા આપે છે, કોઈ ખુશી આપે છે. અરે ભાઈ, અનંત છે તે એક છે. દોષ અમારો છે, કર્મ અમે બાંધ્યા છે. કોઈને દોષ દેશમાં, તારા દોષે તને બંધન છે, એ સંતની પહેલી શિક્ષા છે. ઓહો, એકથી અનંત છે, અનંત છે તે એક છે. કેવી આપણી સ્થિતિ, અને આપણું બહુશ્યામ રૂપ એક આત્મા હોવા છતાં એનું અનંત કાળથી વિવિધ રૂપે જન્મો જન્મ ગતિએ ગતિ યોનિએ યોનિ એનું બહુશ્યામ રૂપ એની અંદર કેન્દ્રમાં તો તું એક જ ચક્રવર્તી થયો હોય ત્યારે છ ખંડની અંદર તારું સંયોગોનું અને સંબંધનું સામ્રાજ્ય હશે કે તારો શોક મનાવવા માટે આખી ધરતી શોક મનાવતી હશે અને જ્યારે તું અજ્ઞાત એવો થયો હોય ત્યારે ઝૂંપડીમાં મરી ગયો હોય તો કોઈ તારો ભાવ નહીં પૂરતો એક ઇન્દ્રિયના રૂપમાં તો તારા મૂર્તિની કોઈએ પરવા કરી નથી કોઈએ નોંધ લીધી નથી એ તું જ આત્મા છું એ આત્મા પણ તું જ છો કે જેને છીંક આવે તો આખું જગત હાંફળું ફાફડું થઈ જાય અને મેડિકલ જગત દોડતું આવે એ પણ તું જ છો આ તારા પુણ્યનો અધિક પ્રભાવ છે અને તું ચાલ્યો જા તો પણ એક પાંદડું પણ હલવા માટે તૈયાર નથી આ અનંતની વચમાં કારણ કે ત્યાં તારું અનંતનું કોઈ પરિબળ છે અને અનંત છે એ પણ તારા કારણે છે આ બધા જ સ્થિતિ સંયોગો ચિત્ર વિચિત્રતા સંબંધોના જગતની સંયોગના જગતની અનેક પ્રકારનો આપણો વિસ્તૃત આખા 14 રાજલોક છે આખરા અનંત જીવોની અપેક્ષાએ જ્ઞાનીઓએ સંસાર ભાવનાનું સ્વરૂપ બતાવીને કહ્યું છે કે આખરે આ રમતનો ખેલ કેટલામાં છે તો 14 રાજલોકમાં છે પણ બધાનો ખેલ 14 રાજલોકમાં નથી સૌ પોતપોતાનું મર્યાદિત જગત લઈને આવેલા છે અને સૌ પોતાના મર્યાદિત જગતના રૂપને બદલાવ્યા કરે છે રૂપ બદલાય છે એનું ક્ષેત્રફળ બદલાય છે એનું સ્થાન બદલાય છે એનું સ્થાનક બદલાય છે એનું સ્વરૂપ બદલાય છે એ બધું બદલાયા કરે છે જગત બદલાતું છે જગત પરિવર્તનશીલ છે એ પૂતગલોના આ પ્રકારના બદલતા પર્યાયો છે અને એ પર્યાયના નિમિત્તમાં કેન્દ્રમાં કોઈ જગ્યાએ આમ કેમ બન્યું અને બીજાને કેમ કંઈ ન થયું અને તને જ કેમ થયું ત્યાં એના કેન્દ્રમાં એ પરિવર્તનના કેન્દ્રમાં તું છો એ પરિવર્તનના એ પૂતગલ પરમાણુની રમતમાં બીજો નથી માટે પણ ભાઈ કાંઈ નહોતું ને મને એકને જ આમ થયું તને જ થાય બીજા કોઈ ન થાય સંસારની એક વાર આ સ્થિતિ સમજાય સંયોગોનું જીવન સમજાય સંબંધોનું જીવન સમજાય તો આખો જે સુખ દુઃખનો ખેલ છે એ તો સંબંધમાં રહેલો છે ને સંબંધના જગતમાં છે ને ખેદ ખીનતા હર્ષ શોક છે એ તો સંયોગ વિયોગના જગતમાં છે ને એ સંયોગને વિયોગમાં વસ્તુ તો પૂતગલ પરમાણુ દ્રવ્યની દ્રષ્ટિએ તો સનાતન છે પ્રત્યેક પદાર્થ એનું રૂપ બદલાય છે પણ મૂળભૂત નથી બદલાતું મૂળભૂત તો બદલાતું નથી તો આ જગતની અંદર જેટલા દ્રવ્યો છે એટલા છે જ અને છતાં આવી સ્થિતિ એના યોગ સંયોગની અંદર જીવો અનંત જીવોની સ્થિતિ એની અનુકૂળતા પ્રતિકૂળતાની અંદર જીવોની સ્થિતિ જ્ઞાની કહે છે એકવાર પોતે પોતાના સ્વરૂપમાં સ્થિત થાય એને પછી આ બધું સમ ભાસે છે બધા પદાર્થો કારણ કે એ વસ્તુને વસ્તુ ગતે જાણે છે પ્રકાશે છે આ એની જ્ઞાનની ઉત્કૃષ્ટપણું છે એ વસ્તુને વસ્તુ ગતે જાણે છે હવે એની સાથે તરતમ જોગે રે તરતમ વાસના રે એ જે રીતે જોડાયેલો છે એવી વાસના એની જ્ઞાનમાં જોડાયેલી નથી એનું જ્ઞાન એના પોતાથી પણ લિપ્ત છે હું એક આચાર્ય છું હું એક ગુરુ છું હું એક અધિષ્ઠાતા છું આશ્રમનો અને એને કારણે જોડાયેલી જે કંઈ અભિપ્સાઓ વાસનાઓ છે એનાથી મારું જ્ઞાન મારો અભિપ્રાય મારો બધો જ્ઞાનયોગ ક્રિયાયોગ જોડાયેલો છે તો કહે છે તરતમ જોગે રે કારણ કે જોગથી હજી હું વિપરીત વિરુદ્ધ થયો નથી મુક્ત થયો નથી માટે બોધ કેવો છે આનંદગંજી મહારાજ કહે છે કે હે પરમાત્મા તારા શાસનમાં અમને આવો કોઈ જે પણ અભિમત વસ્તુ વસ્તુ ગતે કહે રે તે જગ વિરલા જો આવો તો જગતમાં કોઈક વિરલો જોવા મળે કે જે ક્યાંય બંધાયો નથી ભગવાન મહાવીર સાધનાના બીજા વર્ષની અંદર દ્વિજન તાપસના આશ્રમમાં રહ્યા અને જરાક મમત્વ લાગુ પડે એવા સંયોગો ઊભા થયા અને તાપસે કીધું પક્ષીઓ પોતાનો માળો સાચવે છે અને હે યોગી
આ મારા શિષ્યોએ તારા માટે ઝૂંપડી બનાવી અને એ ઝૂંપડીની આ જ્યારે ઢોરો એ ઘાસ ખેંચે છે ત્યારે એનું તું એને સાચવણી જાળવણી નથી કરતો. ધર્મ તો બધાય કરે છે પણ તારે તારી ઝૂંપડી તો જાળવી. ભગવાન પૂછે છે કેની ઝૂંપડી બાબા? જે દેહરૂપી ઝૂંપડીમાં અમૂલખ આત્મા રહે છે એ ઝૂંપડીની મમતા પણ છોડીને આવ્યો છું, તો હવે ઘાસફૂસની ઝૂંપડીને હાચવવા ઊભો રહું દંડો લઈને કે ઢોર ન આવે? અને મહાવીર એ ચાતુર્માસના પહેલા ચાતુર્માસમાં પ્રતિજ્ઞા કરે છે કે આવા કોઈ સ્થાનમાં રહેવું, કોઈ પ્રકારની વાસનાથી આ જગતના એક પણ સંયોગ સાથે જોડાયેલો નથી. એનું નામ મહાવીર. 12.5 વર્ષની સાધનામાં આ પુરુષ જગતના એક પણ પરમાણુ સાથે મોહબુદ્ધિથી ન જોડાયો. અનુકૂળતા આવી કે પ્રતિકૂળતા આવી, વાસનાથી નહીં. અને જ્યારે સંપૂર્ણ અભિન્ન હરિપદ આવ્યું ત્યારે એણે દેશના શરૂ કરી. કેવળ જ્ઞાન છે એ મોહના અંશનો કણિયો પણ 12મા ગુણસ્થાનક ઉપર ક્ષીણ મોહ ગુણસ્થાનક રાગનો અંશ પણ જ્યાં રહ્યો નથી એવી સ્થિતિને ઉપલબ્ધ થયો. અભિન્ન એવું પોતાનું પ્રગટ સ્વરૂપ પોતામાં જ પોતે જોયું અને ત્યાર પછી જગતના જીવોને એણે સત્યનો માર્ગ પ્રકાશ્યો ત્યારે એણે પોતાના દેશનામાં અભિમત વસ્તુ વસ્તુ ગતે કહી. આ અરિહંત છે માર્ગને પ્રકાશક, આ સદગુરુ છે કૃપાળુ દેવ કહે છે. એક અપેક્ષાએ 6ઠા ગુણસ્થાનકમાં રહેલો અને 13માની આરાધના કરતો હોય અને આવી બધી જ પ્રકારની વાસનાથી દૂર થયો એવા પુરુષને પણ એનું એક કહ્યું છે કે વિચરે ઉદય પ્રયોગ, એટલે કે આવી બધી જ પ્રકારની તરતમ વાસનાના જોગથી પણ જે રહિત થયો છે. ત્યાં એટલે કહ્યું કે નોય પૂજા મનાવવાની કામના સત્કાર કોઈ પ્રકારની કોઈ સૂક્ષ્મ ભાવ પણ અંતરની અંદર નામના પ્રસિદ્ધિના પૂજાના કામનાના ગુરુપદના એક પણ ભાવ રહેવો ન જોઈએ, બોધ વાસિત થઈ જશે. ત્યારે બોધ એનો સંપૂર્ણ બોધના સ્વરૂપ જોવા જગતને જોવા મળે છે. અને આવું સ્વરૂપ છે વસ્તુને વસ્તુ રૂપે પ્રકાશે અને આવું જ્યારે પ્રકાશે છે ત્યારે જગતનો દ્રષ્ટા હોય છે, જગતનો સાક્ષી ભાવ હોય છે. જ્ઞાતા દ્રષ્ટા શબ્દ બોલવો સરળ છે પણ એ જ્ઞાતા દ્રષ્ટાનો ભાવ ધારણ કરવો કે હું તો જ્ઞાતા દ્રષ્ટા છું, હું સાક્ષી ભાવે જગતમાં છું. શ્રીમદ ધીરાજચંદ્રજીની આ એક અદ્ભુત દશા હતી કે એમણે કહ્યું કે જે સંસારમાં સાક્ષી રૂપે મનાય છે એને કર્તા રૂપે લોકો માને છે અને એનો એને ખેદ હતો, જેથી કરીને કોઈને લાભનું કારણ અને કોઈને અલાભનું કારણ થતું હોય. વાસ્તવમાં તો અમે કોઈના લાભના કારણમાં પણ નથી, કોઈના અલાભના કારણમાં પણ નથી, કારણ કે અમે તો સાક્ષી ભાવે જગતમાં નિર્લેપપણે રહીએ છીએ. પણ જગત આ જોઈ શકતું નથી, જગત આ જોઈ શકતું નથી. આવો જ્ઞાની આને સમદર્શિતા કહે છે. આ સમદર્શીપણું છે. આ સમદર્શીપણું આવે પછી જ સર્વદર્શીપણું પ્રગટ થાય છે. ત્યાં સુધી સર્વજ્ઞતા અને સર્વદર્શીપણું ઉત્પન્ન થતું નથી. આ અદ્ભુત દશા આવનાર આ પુરુષ જ્યારે એકથી અનંત છે, અનંત છે તે એક છે, માટે હવે પોતે પોતાના આ આત્મ સ્વરૂપને ઘનીભૂત કરવા માટે સ્વભાગભાઈને સૂચના આપે છે કે તમે અમારા વિશે કોઈને કંઈ જાણ કરશો નહીં. અને એનું સૂત્ર સિદ્ધાંત આપે છે કે એકથી જ અનંત છે, અનંત છે તે એક છે. આ જે અનંત છે એ અમે જ છીએ. અમારે અમારા સંસારને સીમિત કરવો છે, નિસ્તારવો છે. જગતના જીવો સંસારને વિસ્તારનો પ્રયત્ન કરે છે, બને એટલો વિસ્તાર. જ્ઞાન મળ્યા પછી જ્ઞાનીઓનો પ્રયત્ન છે કે આ સંસારનો વિસ્તાર ન થાય પણ નિસ્તાર થાય. સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.
ઓમ.